પુત્ર પહેલો અધ્યાય. સાઉલ ના મરણ પછી એમ થયું કે દાઉદ અમાલેકીઓને કતલ કરવાના કામ પરથી પાછો આવીને ચિકલાગમાં બે દિવસ રહ્યો હતો. ત્યાર પછી ત્રીજા દિવસે એમ થયું કે જુઓ, છાવણી માંથી એક માણસ સાઉલ પાસેથી આવ્યો. તેના વસ્ત્રો ફાટેલા તથા તેના માથા પર ધૂળ હતી. અને જે દાઉદ પાસે આવ્યો ત્યારે એમ થયું કે તારે સાષ્ટાંગ દળવન પ્રણામ કર્યા. દાઉદે તેને પૂછ્યું કે તું ક્યાંથી આવ્યો છે? અને તેને કહ્યું, ઇસ્રાઈલની છાવણી માંથી હું નરથી આવ્યો છું. દાઉદે તેને પૂછ્યું કે ત્યાં શું થયું, કૃપા કરીને મને કહે. તેણે ઉત્તર આપ્યો કે લોકો લડાઈમાંથી નાઠા છે, ઘણા લોકો રણમાં પડીને મરણ પામે છે, અને સાઉલ તથા તેનો દીકરો યોનાથાન પણ મરણ પણ માર્યા ગયા છે. તેને ખબર આપનાર જુવાનને દાઉદે પૂછ્યું, ત્યાં કેમ જાણ્યું કે સાઉલ તથા તેનો દીકરો યોનાથાન મરી ગયો છે? તેને ખબર આપનાર જુવાને તેને કહ્યું કે અનાયાસે હું ગિલબોઆ પર્વત પર હતો, ત્યારે જો સાઉલ પોતાના ભલા પર ટેકીને ઉભો હતો, અને જો રથો તથા સવારી તેને લગોલગ પાછળ પડેલા હતા. તેણે પોતાની પછવાડે નજર કરી એટલે મને જોઈને તેણે હાથ મારી ને ઉત્તર દીધો કે હું આ રહ્યો. તેણે મને પૂછ્યું, તું કોણ છે? ત્યારે મેં તેને ઉત્તર દીધો, હું એક અમાલેકી છું. પછી તેણે મને કહ્યું કે કૃપા કરીને મારી પડખે ઉભો રહીને મને મારી નાખ, કેમ કે મને ભારે વેદના થાય છે, કેમ કે હજી મારો જીવ મારા ખોડિયામાં સાબુત છે. માટે તેની પાસે ઉભા રહીને મેં તેને મારી નાખ્યું, કેમ કે હું નક્કી જાણતો હતો કે પડી ગયા પછી તે જીવવાનું નથી. પછી તેના માથા પરનો મુગટ તથા તેના હાથ પરના કડા લઈને હું તે અહીં મારા ત્રણે પાસે લાવ્યો છું. ત્યારે દાઉદે પોતાના વસ્ત્ર પકડીને કાઢ્યા અને તેની સાથેના સગા માણસોએ પણ સમજ કર્યું. તેઓએ સાઉલને માટે, તેના દીકરા યોનાથાનને માટે, યહોવાના લોકને માટે તથા ઇસ્રાયલના માણસોને માટે શોક તથા વિલાપ કર્યો અને સાંજ સુધી ઉપવાસ કર્યો, કેમ કે તેઓ તલવારથી માર્યા ગયા હતા. પોતાને તે ખબર આપનાર જુવાનને દાઉદે પૂછ્યું, તું ક્યાંનો છે? તેને જવાબ આપ્યો કે હું એક પરદેશીનો દીકરો એટલે અમાલેકી છું. દાઉદે તેને કહ્યું, યહોવાના અભિષિક્તને મારી નાખવા સારું, તારો હાથ ઉગમતા તું કેમ ડર્યો નહીં? અને દાઉદે પોતાના જુવાનોમાંથી એકને બોલાવીને તેને કહ્યું કે તું પાસે જઈને તેના પર તૂટી પડ. અને તેણે તેને એવો માર્યો કે તે મરી ગયો. અને દાઉદે તેને કહ્યું કે તારું લોહી તારે માથે, કેમ કે તારા મુખે તારી જીવ સાક્ષી પૂરી છે કે યહોવાના અભિષિક્તને મેં મારી નાખ્યો છે. અને સાઉલ તથા તેના દીકરા યોનાથાનને માટે દાઉદે નિત્ય પ્રમાણે વિલાપ કર્યો. તેણે યહુદા પુત્રોને ધનુષ્ય નામનું ગીત શીખવવાનો તેમને હુકમ કર્યો, જો તે યાશારના પુસ્તકમાં લખેલું છે. હે ઇસ્રાયલ, તારું ગૌરવ તારા પર્વતો પર સફળ થયું છે. યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે, ગાથમાં એક દેશોમાં, આસ્કલોનની શેરીઓમાં એક જગત સર્પમાં, રખેને પલિસ્તીઓની દીકરીઓ હરખાય, રખેને દેશોની દીકરીઓ જે જે કાર કરે તે ગિલબોઆના પર્વતો તમારા પર જાકર કે વરસાદ કે અર્પણ ન હોય, કેમ કે ત્યાં યોદ્ધાની ઢાલ એટલે સાઉલની ઢાલ જાણે કે તે પેલા અભિષેક થઈ જ ન હોય એવી રીતે ભ્રષ્ટ થઈને પડેલી છે. માર્યા જનારાઓનું લોહી ગવડાવાથી, બળવાનોનો મેઘ ગીંધવાથી, યોનાથાનનું ધનુષ્ય પાછી પડતું નહીં અને સાઉલની તલવાર ખાલી પાછી પડતી નહીં. સાઉલ તથા યોનાથાન જીવતા પ્રિય તથા ખુશકારક હતા અને તેઓના મૃત્યુકાળે તેઓ જુદા ન કર્યા. તેઓ ગરીબ કરતા વેગવાન હતા, તેઓ સિંહો કરતા બળવાન હતા. અરે ઇસ્રાયેલી દીકરીઓ, સાઉલને મોટો ગુલાબ કરો, તેણે તમને ચિરંજી વસ્ત્રો પહેરાવીને મોજ કરાવી, તેને કંચના ભૂષણોથી તમારા વસ્ત્રો સંભાળ્યા. યોદ્ધાઓ યુદ્ધમાં કેવા માર્યા ગયા છે, તો યોનાથાન તું તારા પર્વતો પર પતન થયો છે, કે મારા બાંધવ યોનાથાન તારી લીધે મને ખેદ થાય છે. તું મને બહુ પ્રિય હતો, મારા પર તારો પ્યાર અદભુત હતો, સ્ત્રીઓના પ્યાર કરતા પણ વિશેષ હતો. યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે અને યુદ્ધના શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે.
ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી, તું હું યહુદ્યાના કોઈ નગરમાં જાઉં? યહોવાએ તેને કહ્યું, જા. દાઉદે પૂછ્યું, હું ક્યાં જાઉં? તેમણે કહ્યું, હેબ્રોનમાં. તેથી દાઉદ અને તેની બે સ્ત્રીઓ એટલે યિઝેલી અહીનોઆમ તથા નાબાલ કાર્મેલીની વિધવા અબીગાયલ ત્યાં ગયા અને તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવાર સહિત દાઉદ તેઓને લઈ ગયો. તેઓ હેબ્રોનના નગરોમાં વસ્યા અને યહુદ્યાના માણસો આવ્યા અને ત્યાં તેઓએ દાઉદને યહુદાના કુળ પર રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યા સાઉલ ને દાટનાર તે યાબેઝ ગિલિયાદ ના માણસો હતા. ત્યારે દાઉદે યાબેઝ ગિલિયાદ ના માણસો પાસે હલકારા મોકલીને તેઓને કહાવ્યું, યહોવા તમને આશીષ દો, કેમ કે તમે તમારા રાજા સાઉલ પર આવી કૃપા કરીને તેમને દાટ્યા છે. હવે યહોવા તમારા પ્રત્યે કૃપા તથા સત્ય દેખાડો. વળી તમે કૃત્ય કર્યું છે માટે હું પણ તમને તમારી એ ભલાઈનો બદલો આપીશ. માટે હવે તમારા હાથ બળવાન થાવ ને તમે સુરવીર થાવ, કેમ કે તમારા રાજા સાઉલ મરણ પામ્યા છે ને વળી યહુદાના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કર્યો છે. હવે સાઉલનો સેનાપતિ નેરનો દીકરો આબનેર સાઉલના દીકરા ઈશ બોશેતને લઈને મહાનાઈમમાં જતો રહ્યો હતો. તેણે ઈશ બોશેતને ગિલિયાદ પર, આશેરીઓ પર, યઝેલ પર, એફ્રાઈમ પર, બિન્યામિન પર તથા સર્વ ઇસરાયલ પર રાજા ઠરાવ્યો. સાઉલનો દીકરો ઈશ બોશેત ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે 40 વર્ષનો હતો ને તેણે 2 વર્ષ રાજ કર્યું. પણ યહુદાનું કુળ તો દાઉદને તાબે રહ્યું. યહુદાના કુળ પર હેબ્રોનમાં દાઉદ રાજા તરીકે રહ્યો તે સમય 7 વર્ષ ને 6 માસ સુધીનો હતો. નેરનો દીકરો આબનેર તથા સાઉલના દીકરા ઈશ બોશેતના ચાકરો મહાનાઈમથી નીકળીને ગિબિયોનમાં ગયા અને સરૂયાનો દીકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબિયોનના તળાવ પાસે તેઓને મળ્યા અને એક ટુકડી તળાવની આ પારે ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા. અને આબનેરે યોઆબને કહ્યું, કૃપા કરીને જુવાનોને ઉઠીને આપણી આગળ કંઈ ગમત કરવા દે. યોઆબે કહ્યું, તેઓ ભલે ઉઠે. ત્યારે તેઓ સરખી સંખ્યામાં ઉઠીને સામે બાજુએ ગયા, એટલે બિન્યામિન તરફથી તથા સાઉલના દીકરા ઈશ બોશેત તરફથી 12 ને દાઉદના ચાકરોમાંથી 12. તેઓમાંના પ્રત્યેક માણસે તેના સાથેનું ડોકું પકડીને પોતાની તરવાર તેના સાથેની કૂકમાં ભોંકી દીધી અને તે બધા સાથે નીચે પડ્યા. માટે તે જગાનું નામ હેલકાથ હાસુર રીમ પડ્યું તે ગિબિયોનમાં છે. અને તે દિવસે ઘણું ઉગ્ર યુદ્ધ મચ્યું અને આબનેર તથા ઇસરાયલના માણસો દાઉદના ચાકરોથી પરાજિત થયા. અને સરૂયાના 3 દીકરા એટલે યોઆબ, અભિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવા પગનો ચપળ હતો. અસાહેલ આબનેરની પાછળ પડ્યો અને આબનેરની પાછળ દોડતા તે જમણી કે ડાબી તરફ વળ્યો નહીં. ત્યારે આબનેરે પાછળ નજર કરીને કહ્યું, અસાહેલ એ શું તું છે? તેણે ઉત્તર આપ્યો, હા હું છું. આબનેરે તેને કહ્યું, તારી જમણી કે ડાબી બાજુએ ફરી જા ને જુવાનોમાંથી એકને પકડીને તેના શસ્ત્ર લે. પણ અસાહેલ તેની પાછળથી મળડાયો નહીં. આબનેરે ફરીથી અસાહેલને કહ્યું, મારી પાછળ લાગવાથી તું આડો અવડો ફરી જા. શા માટે તું મારે હાથે જમીન દોસ્ત થવા માંગે છે? જો એમ થાય તો હું તારા ભાઈઓ આપને સી રીતે મારું મોં દેખાડું. પણ તેણે બાજુ પર ફરી જવાનું માન્યું જ નહીં. તેથી આબનેરે ભાલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભાલો તેની પીઠ પાછળ નીકળી ગયો અને તે ત્યાં જ પડીને મરણ પામ્યો. અને એમ થયું કે અસાહેલ પડીને મરણ પામ્યો હતો તે જગ્યાએ જેટલા માણસો આવ્યા તે ત્યાં જ ઉભા રહ્યા. પણ યોઆબ તથા અભિશાય આબનેરની પછવાડે પડ્યા અને આમ્મા પર્વત કે જે ગિબિયોનમાં દાંડના માર્ગે ગિયા આગળ છે ત્યાં તેઓ પહોંચ્યા. ત્યારે સૂર્યાસ્ત થયો. બિન્યામિન પુત્રો આબનેરની પાછળ એકત્ર થયા ને એક ટોળી બનીને તેઓ એક પર્વતના શિખર પર ઉભા રહ્યા. ત્યારે આબનેરે યોઆબને હાંક મારીને કહ્યું, તું તરવાર સદા સંહાર કર્યા કરશે? તું તો જાણતો નથી કે આનું પરિણામ તો કડવું જ આવશે. ત્યારે લોકોને પોતાના ભાઈઓની પાછળ પડવાથી પાછા ફરવાનો હુકમ કરવાને તું ક્યાં સુધી વિલંબ કરી? યોઆબે કહ્યું, જીવતા ઈશ્વરના સમ જો તું બોલ્યો ન હોત તો આ લોકોએ છેક સવાર સુધી પોતાના ભાઈઓનો પીછો પકડી રાખ્યો હોત. પછી યોઆબે રણસિંગરો વગાડ્યો એટલે સર્વ લોકો ઉભા રહ્યા અને ઇસરાયલની પાછળ પડતા અટક્યા ને તેઓએ લડવું બંધ કર્યું. અને આપને તથા તેના માણસો ત્યાંથી રાત અરાબામાં થઈને ચાલ્યા અને યર્દન ઉતરીને તથા આખું વિદ્રોહ ઓળંગીને તેઓ મહાનાઈમ પહોંચ્યા. અને યોઆબ આબનેરની પાછળ પડવાથી પાછો ફર્યો ત્યારે સર્વ લોકોને એકત્ર કર્યા ત્યારે દાઉદના ચાકરોમાંથી 19 માણસ તથા અસહેલ ઓછા માલુમ પડ્યા. પણ દાઉદના ચાકરોએ બિન્યામિનના તથા આબનેરના માણસોને એવા માર્યા કે તેઓ મારા 360 માણસો મરી ગયા. તેઓએ અસહેલને ઉચકી જઈને તેને બેથલેહેમમાંની તેના પિતાની કબરમાં દાટ્યો. યોઆબ તથા તેના માણસ આખી રાત ચાલ્યા ને હેબ્રોન પહોંચતા સૂર્યોદય થયો.
ત્રીજો અધ્યાય. હવે સાઉલના કુટુંબ તથા દાઉદના કુટુંબની વચ્ચે લાંબી મુદત સુધી વિગ્રહ ચાલ્યો અને દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો. પણ સાઉલનું કુટુંબ તો વધારે ને વધારે નબળું થતું ગયું. દાઉદને હેબ્રોનમાં પુત્ર થયા. તેનો પ્રથમ જનિત અમ્નોન હતો, તે અહીનો આમ ઇઝરાયલના પેટનો હતો. તેનો બીજો દીકરો કિલઆબ તે નાબાલ કાર્મેલીની વિધવા અભિગાયલના પેટનો હતો. ત્રીજો ગાસુના રાજા તાલમાની દીકરી માખાનો દીકરો આપસાલોમ હતો. ચોથો હાગીદનો દીકરો આદોનિયા હતો. પાંચમો અબિટાલનો દીકરો સફાટિયા હતો. અને છઠ્ઠો દાઉદની સ્ત્રી એગલાનો દીકરો યિથઆમ હતો. એ પુત્રો દાઉદને હેબ્રોનમાં થયા હતા. દાઉદના કુટુંબ તથા સાઉલના કુટુંબની વચ્ચે વિગ્રહ ચાલતો હતો. એ દરમિયાન એમ બન્યું કે આબમેર સાઉલના કુટુંબને માટે જોરાવર બન્યો. હવે સાઉલની રિસ્પા નામની એક ઉપપત્ની હતી, તે આયાની દીકરી હતી. અને ઈસબોશેથે આબમેરને કહ્યું કે મારા બાપની ઉપપત્ની પાસે તું કેમ ગયો? ત્યારે આબમેરે ઈસબોશેથના વચનોથી બહુ ગુસ્સે થઈને કહ્યું કે શું હું યહુદાના કૂતરાનું માથું છું? આજે તારા બાપ સાઉલના કુટુંબ પર, તેના ભાઈઓ પર, તેના મિત્રો પર કૃપા કરીને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી, તે છતાં આજ આ સ્ત્રી વિશે તું મારા પર દોષ મૂકે છે. જો જેમ યહોવાએ દાઉદ આગળ સમ ખાધા છે તેમજ જો હું તેને ન કરું તો દેવ આબમેરને તેઓ અને તે કરતા પણ વધારે વિતાડો. એટલે સાઉલના કુટુંબમાંથી રાજ્ય લઈને દાઉદનું રાજ્યાસન ઇઝરાયલ પર તથા યહુદિયા પર દાનથી તે બેરશેબા સુધી ન સ્થાપતો. અને ઉત્તરમાં તે આબમેરને બીજો એક પણ શબ્દ કહી શક્યો નહીં, કેમ કે તેને તેનો ડર લાગ્યો. પછી આબમેરે પોતા તરફથી દાઉદ પાસે હલકાર મોકલાવીને કહ્યું કે દેશ કોનો છે? વળી એમ પણ કહ્યું કે મારી સાથે સલાહ કર, એટલે જો સર્વ ઇઝરાયલને તથા પક્ષમાં ફેરવી લાવવાને મારો હાથ તારી કુમકી રહેશે. તેણે કહ્યું કે સારો, હું તારી સાથે સલાહ કરીશ, પણ હું તારી સાથે એક શરત કરવા માંગુ છું. તે એ કે મારું મોં જોવાને તું આવે ત્યારે સાઉલની દીકરી મિખાલને પહેલી લાવ્યા વિના તું મારું મોં જોવા પામશે નહીં. અને દાઉદે સાઉલના દીકરા ઈસબોશેથ પાસે હલકાર મોકલાવીને કહ્યું કે મારી સ્ત્રી મિખાલ કે જેની જોડે પરિસ્થિતિઓના 100 અગ્રચર્મ આપીને મેં વિવાહ કર્યો હતો તે મને સોંપ. અને ઈસબોશેથે માણસ મોકલીને તેના ધણી પાસેથી એટલે લાઈસના દીકરા પાલટીયલ પાસેથી તેને મંગાવી લીધી. અને તેનો ધણી બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો. ત્યારે આપમેરે તેને કહ્યું કે ચાલ પાછો જાય, એટલે તે પાછો ગયો. આપમેરે ઇઝરાયલના વડીલોની સાથે વાતચીત કરીને કહ્યું કે ગતકાળમાં તમારો રાજા થવા સારું તમે દાઉદને માગતા હતા, તો હવે તે કામ કરો, કેમ કે યહોવાએ દાઉદ વિશે કહ્યું છે કે મારા સેવક દાઉદની હસ્તક હું મારા ઇઝરાયલ લોકની ફિલિસ્તીઓના હાથમાંથી તથા તેઓના સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ. અને આપમેરે બિન્યામિનના કાનમાં પણ વાત કરી. વળી ઇઝરાયલને તથા બિન્યામિનના આખા કુળને જે સારું લાગ્યું હતું તે સર્વ હેબ્રોનના દાઉદના કાનમાં કહેવા સારું પણ આબમેર ગયો. એમ આબમેર પોતાની સાથે 20 માણસ લઈને દાઉદ પાસે હેબ્રોન આવ્યો. અને દાઉદે આબમેર તેની સાથેના માણસોને સારું જમણ કર્યું. અને આબમેરે દાઉદને કહ્યું કે હું હવે ઉઠીને વિદાયગીરી લઈશ અને સર્વ ઇઝરાયલને મારા મુરબ્બી રાજાની પાસે એકઠા કરીશ કે તેઓ તારી સાથે કરાર કરે ને તું તારા મનની ઈચ્છા હોય તે બધા પર રાજ કરે. પછી દાઉદે આબમેરને વિદાય કર્યો અને તે શાંતિએ ગયો. ને જો દાઉદના સેવકો તથા યોઆબ એક સવારી કરીને પાછા આવ્યા અને પોતાની સાથે ઘણી લૂંટ લેતા આવ્યા. પણ આબમેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો, કેમ કે તેણે તેને વિદાય કર્યો હતો અને તે શાંતિએ ગયો હતો. યોઆબ તથા તેની સાથે સર્વ સૈન્ય પાછા આવ્યા પછી યોઆબને ખબર પડી કે નેરનો દીકરો આબમેર રાજાની પાસે આવ્યો હતો, પણ તેને તેને વિદાય કર્યો એ તે શાંતિ ગયો છે. ત્યારે યોઆબે રાજા પાસે આવીને કહ્યું કે ત્યાં શું કર્યું છે? જો આબમેર તારી પાસે આવ્યો ત્યારે તેણે તેને વિદાય કરી દીધો ને તે તદ્દન જતો રહ્યો એમ કેમ? તેના દીકરા આબમેરને તો તું ઓળખે છે કે તને છેતરવા, તારી હિલચાલ જાણી લેવા તથા તું જે કરે છે એ સગડાથી માહિતગાર થવા સારુંથી આવ્યો હતો. યોઆબ દાઉદ પાસેથી બહાર નીકળ્યો એટલે એણે આબમેર પાછળ માણસ મોકલ્યા ને તેઓ તેને શિરાહના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા. પણ દાઉદ એ જાણતો ન હતો. આબમેર પાછો હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા સારું તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને સારું તેના પેટમાં ખંજર ભોગી દીધું જેથી તે મરણ પામ્યો. દાઉદે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે નેરના દીકરા આબમેરના ખૂન વિશે હું તથા મારું રાજ્ય યહો આગળ સદાકાળ નિર્દોષ છીએ. તેનો દોષ યોઆબને શિર તથા તેના બાપના આખા કુટુંબને શિર હો. અને શ્રાવ વાળો કે કોડિયો કે લાકડી ટેકનાર કે તરવારથી પડનાર કે રોટલીથી અછત વાળો યોઆબના કુટુંબમાંથી કદી ખોટો નહીં. એમ યોઆબે તથા તેના ભાઈ અબિસાઈ આબમેરને મારી નાખ્યો, કેમ કે તેણે તેઓના ભાઈ અસાહેલ ને કેબિયોન પાસે લડાઈમાં મારી નાખ્યો હતો. દાઉદે યોબ ને તેની સાથે સર્વ લોકોને કહ્યું કે તમે તમારા વસ્ત્રો ફાડો ને તમારી કમર હોય તાટ વિટાડો ને આબનેરની માટે વિલાપ કરો. અને દાઉદ રાજા જનાજાની પાછળ ચાલ્યો અને તેઓએ આબનેરની હેબ્રોનમાં દાટ્યો. રાજા આબનેરની કમર પાસે પોક મૂકીને રડ્યો. સર્વ લોક પણ રડ્યા. રાજાએ આબનેરને લીધે શોક કરીને કહ્યું કે જેમ કોઈ મૂર્ખ મરે તેમ શું આબનેર માર્યો જાય? તારા હાથ બનતા ન હતા કે તારા પગમાં બેડ્યો ગલાય ન હતી? દોષ માણસોથી કોઈ માર્યો જાય? તેની પેઠે તું મૂવો. સર્વ લોકોએ ફરીથી તેની કબર પર શોક કર્યો અને દાઉદને દિવસ છતાં અન્ન ખવડાવવા સારું સર્વ લોકો તેની પાસે આવ્યા. પણ દાઉદે સ્વયં ખાઈને કહ્યું કે સૂર્યાસ્ત થયા પહેલા જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાવ તો ઈશ્વર મળે તેવું ને તેથી પણ વધારે વિતાડો. સર્વ લોકોએ એ ધ્યાનમાં લીધું તેથી તેઓ ખુશી થયા, કેમ કે રાજાએ જે કંઈ કર્યું તેથી સર્વ લોકો ખુશ થયા. તે પરથી તે દિવસે સર્વ લોકો તથા ઇઝરાયલે જાણ્યું કે નીરના દીકરા આબનેરના ખૂનમાં રાજાનો હાથ ન હતો. અને રાજાએ પોતાના ચાકરોને કહ્યું, શું તમે નથી જાણતા કે આજે ઇઝરાયલમાં એક સરદાર તથા મહાન પુરુષ મળ પામ્યો છે? અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું અને આ માણસોને સરોયાના દીકરાઓને વશ કરવા હું અશક્ત છું. યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.
સાઉલના દીકરા ઈસબોશેથે સાંભળ્યું કે આપને હેબ્રોનમાં મરણ પામ્યો છે ત્યારે તેના હાથ હેઠે પડ્યા ને સર્વ ઇઝરાયલો ગભરાયા. સાઉલના દીકરા પાસે બે માણસ હતા. તેઓ ટોળીના નાયક હતા. એકનું નામ બાના અને બીજાનું નામ રેખાબ હતું. તેઓ બિન્યામીન પુત્રોમાંના રિમોન બેરોથીના દીકરા હતા, કેમ કે બેરોથ પણ બિન્યામીનનું ગણાતું હતું. અને બેરોથીઓ ગીતાઈમાં નાસી ગયા અને આજ સુધી તે આવી વસેલા છે. હવે સાઉલના દીકરા યોનાથાનને એક દીકરો હતો, એ લંગડો હતો. જયારે સાઉલ તથા યોનાથાન વિશેની ખબર યિઝરાયલથી આવી ત્યારે 5 વર્ષનો હતો. મેં તેની સંભાળનારી તેને લઈને નસી જવા દોડી અને એમ બન્યું કે તે ઉતાવળે દોડતી હતી તેથી તે પડી ગયો. તે લંગડો થયો. તેનું નામ મફીબોશેથ હતું. રિમોન બેરોથીના દીકરા રેખાબ તથા બાના ચાલી નીકળીને મધ્ય અને ઈશબોશેથને ઘેર પહોંચ્યા. તે બપોરની વખતે પલંગ પર સૂતેલો હતો. ઘઉં લેવાને બહાને તેઓ ઘરમાં ઘૂસ્યા અને તેઓએ તેના પેટમાં ખંજર ફોંકી દીધું. પછી રેખા તથા તેનો ભાઈ બાના નાસી ગયા. ઈશબોશેથ શયનગૃહમાં પલંગ પર સૂતો હતો. તે વખતે તેઓએ ઘરમાં જઈને તેને મારી નાખ્યો ને તેનું માથું કાપી નાખ્યું ને તેનું માથું લઈને તેઓ અરાબાને માર્ગે આખી રાત ચાલ્યા. તેઓએ ઈશબોશેથનું માથું હેબ્રોનમાં દાઉદ પાસે લાવીને રાજાને કહ્યું, તારો શત્રુ સાઉલ જે તારો જીવ લેવા શોધતો હતો તેના પુત્ર ઈશબોશેથનું માથું જોવા રહ્યું. આજે યહોવાએ મારા મોરબી રાજાનું વેર સાઉલ પર તથા તેના વંશ પર વાળ્યું છે. દાઉદે રિમોન બેરોથીના દીકરા રેખાબ તથા તેના ભાઈ બાનાને ઉત્તર આપ્યો, જીવતા યહોવા જેમણે મારા જીવને સર્વ વિપત્તિમાંથી બચાવ્યો છે તેમના સોગંદ કે પોતે આણેલા સમાચાર સારા છે એમ ધારીને કોઈ એકે મને એમ કહ્યું, જુઓ સાઉલ મરણ પામ્યો છે, ત્યારે મેં તેને પકડીને ચિકલાગમાં મારી નાખ્યો. એ ઇનામ મેં તેને તેની વધામણીના બદલામાં આપ્યું. તો જયારે દુષ્ટ માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં તેના પરમ પર મારી નાખ્યો છે તો તેના ખૂનનો બદલો વિશેષ કરીને તમારી પાસે શા માટે ન લઉં ને પૃથ્વી પરથી તમારો સંહાર શા માટે ન કરું? અને દાઉદે પોતાના જુવાન પુરુષોને આજ્ઞા કરી એટલે તેઓએ તેમને મારી નાખ્યા ને તેઓના હાથ પગ કાપી નાખીને તેઓને હેબ્રોનના તળાવની પાળે મોજે લટકાવ્યા. પણ તેઓએ ઈશબોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબનેરની કબરમાં તે દાટ્યું.
સમૂહનું બીજું પુસ્તક 5મો અધ્યાય. ત્યાર પછી ઇસરાયલના સર્વ કુળો દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા. તેઓએ કહ્યું કે જો અમે તારા હડકાના તથા તારા માંસના છીએ. ગત કાળમાં સાઉલ અમારા પર રાજ કરતો હતો ત્યારે પણ ઇસરાયલને બહાર લઈ જનાર તથા માહે લાવનાર તે તું જ હતો. અને યહોવાએ તને કહ્યું છે કે તું મારા લોક ઇસરાયલને પાસે ને તો ઇસરાયલ પર અધિપતિ થશે. તેથી ઇસરાયલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલ કર્યા અને તેઓ દાઉદને ઇસરાયલના રાજા તરીકે અભિષેક કર્યો. દાઉદ રાજ કરવા લાગ્યો ત્યારે તે 30 વર્ષની વયનો હતો ને તેણે 40 વર્ષ રાજ કર્યું. હેબ્રોનમાં તેણે યહુદા પર 7 વર્ષ ને 6 માસ રાજ કર્યું અને યરુશાલેમમાં તેણે સર્વ ઇસરાયલ તથા યહુદા પર 33 વર્ષ રાજ કર્યું. રાજા તથા તેના માણસો તે દેશના રહેવાસી યબુસીઓને સામે યરૂસલેમ પર ચઢાઈ કરી. દાઉદ અહીં પ્રવેશ કરી શકવાનો નથી એમ ધારીને તેઓએ દાઉદને કહ્યું કે તું અહીં પ્રવેશ કરી શકવાનો નથી, કેમ કે આધરા તથા લંગડા પણ તને હાંકી કાઢશે. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો કબજે કરી લીધો. તે જ દાઉદ નગર છે. તે દિવસે દાઉદે કહ્યું કે જે કોઈ યબુસીઓને મારવા ચાહે તે પાણીના નાળા આગળ થઈને ઉપર ચડી જાય. ને આ જે આંધળા તથા લંગડાનો દ્વેષ દાઉદનું અંતઃકરણ કરે છે તેઓને મારે. તેથી કહેવત ચાલે છે કે આંધળા તથા લંગડા ઘરમાં બેસશે નહીં. દાઉદ તે કિલ્લામાં રહ્યો ને તેણે તેનું નામ દાઉદ નગર પાડ્યું. અને દાઉદે મિલ્લોથી મારીને અંદરની તમામ જગામાં ઇમારતો ઉઠાવી અને દાઉદ અધિકાધિક મોટો થતો ગયો, કેમ કે સૈન્યનો દેવ યહોવા તેની સાથે હતો. અને સૂરના રાજા હિરામે દાઉદ પાસે હલકારા મોકલ્યા, તે સાથે એરેજ વૃક્ષો સુતારો તથા સલાહતો પણ મોકલ્યા. અને તેઓએ દાઉદને સારું ઘર બાંધ્યું અને દાઉદને ખાતરી થઈ કે યહોવાએ મને ઇસ્રાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે. તેણે પોતાના લોક ઇસ્રાયલની ખાતર મારું રાજ્ય યશસ્વી કર્યું છે. હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરૂસલેમમાંથી બીજી વધારાની ઉપપત્નીઓ તથા સ્ત્રીઓ કરી અને દાઉદને હજી બીજા દીકરા તથા દીકરીઓ થયા. અને યરૂસલેમમાં તેને જે દીકરા દીકરી થયા તેઓના નામ આ પ્રમાણે છે: શમુઆ, શોબાબ, નાથાન, સુલેમાન, ઇવહા તથા અલીશુઆ, મેફેક તથા યાફિયા, અલીશમા, એલ્યાદા તથા અલીસેલે. અલીસ્તે સાંભળ્યું કે તેઓએ દાઉદને ઇસ્રાયલના રાજા તરીકે અભિષેક કર્યો છે ત્યારે સર્વ પલિસ્તો દાઉદની શોધ કરવા સારું ચડી આવ્યા. તે સાંભળીને દાઉદ કિલ્લામાં ઉતરી પડ્યો. હવે પલિસ્તો આવીને રફાઈમના નીચાણમાં પ્રસ્યા હતા અને દાઉદે યહોવાની સલાહ પૂછી કે શું હું પલિસ્તો પર ચઢાઈ કરું, શું તું તેઓને મારા હાથમાં સોંપી દેશે. અને યહોવાએ તેને કહ્યું કે ચઢાઈ કર, કેમ કે હું પલિસ્તોને તારા હાથમાં સોંપી દઈશ. દાઉદ બાલ પરથી આવ્યો કે ત્યાં દાઉદે તેઓને માર્યા અને તેણે કહ્યું કે જેમ પાણી ફાટી જાય છે તેમ યહોવા મારી આગળ મારા શત્રુઓ પર રસી ગયો છે. એ માટે તેણે તે ઠેકાણું નામ બાલ પરાસિંહ પાડ્યું. ત્યાં તેઓએ પોતાની મૂર્તિઓ ફરતી મૂકી ને દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા. પલિસ્તો ફરીથી પાછા આવીને રફાઈમના નીચાણમાં પ્રસ્યા અને દાઉદે યહોવાની સલાહ પૂછી ત્યારે તેણે કહ્યું કે તું ચઢાઈ કરીશ માં, પણ ચકરાવો ખાઈને તેમની પૂંછ પાછળ જઈને શેતુર વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર અને શેતુર વૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે એમ થાય કે તારે હિલચાલ કરવી, કેમ કે ત્યારે યહોવા પલિસ્તોના સૈન્યોને મારવાને મારી આગળ ચાલતો કરવો છે એમ સમજવું. જેમ યહોવાએ દાઉદને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું અને તેણે ગેબાથી કેઝેર સુધી પલિસ્તોને માર્યા. ઈશ્વર પિતા તેને વાંચેલા રસામ પ્રવચનો આશીર્વાદિત કરો. આમેન.